પર્વાદિરાજ દશ લક્ષણ પર્વમાં આજે છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મની આરાધનાનો અવસર. સામાન્યપણે ક્રોધ માન માયાલોભ અને અસત્યથી રહિત સત્ય એ પાંચ દિવસ આપણે થયા. એમાં ક્રોધને એ બધાથી રહિત થવાની ભલે એનો પહેલો અનંતાનુબંધી ક્રોધમાં જાય એવું તો કઈ ગતિમાં બને છે? ચારેય ગતિમાં બને. અનંતાનુબંધી કસાઈનો અભાવ ચારેય ગતિમાં શક્ય છે. એના પછી અપ્રત્યાખ્યાનવાણીનો પણ અભાવ થાય એવું ક્યાં શક્ય છે? તિર્યંચ અને મનુષ્યમાં. હવે એનાથી પણ વધારે હવે પ્રત્યાખ્યાના વણીનો પણ જે અભાવ થાય એ માત્ર શેમાં છે? મનુષ્ય પર્યાયમાં જ છે. અને એટલા માટે આજ આવ્યું દુર્લભતા કેવી છે. એક ગુરદેવસી પદ ગાતા હોય છે ક્યારેક, માણસ હોના મુશ્કેલ હે સાધુ કહાં સે હોય, સાધુ હોવા તો સિદ્ધ હોવા કરણી રહી ન કોઈ. એ આપણા માનવ પર્યાયનું. અને એ રીતે વિચાર કરીએ મનુષ્યપણામાં આવીને એ મુનિ રાજ જેવી પ્રમત અપ્રમત દશામાં ઝૂલવાની જેવી દશા ન થાય તો કમસે કમ એની ભાવના એનું સ્વરૂપ શું છે એની સમજણ તો જરૂર કરી શકાય છે. ક્યારેય જીવનમાં પ્રાપ્ત ન થઈ શકે એટલે એની ભાવના ન કરી એવું નથી હોતું. તો જીવનમાં આપણે પણ એક ઉત્કૃષ્ટપણે સાધનાનું એક આખું છેલ્લું સ્ટેજ જેને મુનિદશા છે એ દશાની આપણને ભાવના હોવી જોઈએ. એવા મુનિદશાને કેવી હોય જેનું આજ ઘણું વર્ણન આપણને આવે છે. કારણ કે શબ્દો જ ક્યાં આવે છે ગાથામાં? અહીંયા આપણને ક્યાં આવ્યો? 127માં એ કયો આવ્યો છે? સંયમ નિયમ અને તપની જ વ્યાખ્યા છે. અને આપણે પણ દિવસ આજે કયો છે? સંયમની આરાધનાનો છે. તો આ એ દશ લક્ષણ પર્વમાં એ મુનિરાજ એટલે શું જે પંચપરમેષ્ટિમાં સમાવેશ થયા છે, જેવો જિનેશ્વરના કેવા કહેવાય? જ્યેષ્ઠ નંદન. સમ્યક દ્રષ્ટિ કેવા છે? લઘુ નંદન છે. આ જ્યેષ્ઠ નંદન તો એમની દશા કેવી હોય એ આપણે વિચારીને કે અંતર બાહ્ય જીવન કેવું હોય એમ સામાન્ય વિકલ્પે સંયમમાં બે પ્રકાર છે. ક્યાં બે પ્રકાર છે? પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. પાંચે ઇન્દ્રિયના વિષયો ક્યાં? પાંચ ઇન્દ્રિયના વિષયો ક્યાં મળે આપણને? ક્યાં મળે પાંચ ઇન્દ્રિયના વિષયો? ક્યાં મળે? ક્યાં મળે છે? ક્યાં મળે છે ને? દુનિયામાં ઢગલાબંધ ઈ જ છે, બીજું છે શું પણ દુનિયામાં? તો એની એક શું કરવા જેવી છે? એક મર્યાદા છૂટી જાય એવી દશાને પણ કમસે કમ શું થઈ શકે છે? એની મર્યાદા. અરે પેલી મર્યાદાથી શરૂ કર તો કંઈક આગળ વધાય. પણ ગુજરાતીમાં કહીએ એ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ કેવા રહીએ છીએ આપણે? રચા પચા હજી કાંઈક કેવા રહીએ છીએ? એક શબ્દ કહેવાય ગુજરાતીમાં, ગળા ડૂબ રહીએ છીએ. એમાંથી એક અહીંયા અતિન્દ્રિય આત્માની પ્રાપ્તિ કરવાની વાતો એ દૂર રહી. તો એ રીતે ઇન્દ્રિય સંયમ છે, સાથે સાથે શું છે? પ્રાણી સંયમ છે. વગર પ્રયોજને કોઈ હિંસામાં જોડાવાનું નહીં. આપણને એમ લાગે કાંઈ કરતા નથી, કાંઈ કરતા નથી, સવારથી વિચાર કરી લેવો શું કરીએ છીએ? પાણીનો નાવા સ્નાન આદિ કરવામાં ને એમાં શું કરીએ છીએ? ક્યારેક પણ હરવા ફરવા ગયા કોઈ વિચાર કર્યો છે? લીલોતરી છે નથી શું છે? વરસાદ પડ્યો હોય આમ જાણા, જોકે આમ પગ ઉઘાડાતા ન હોય પણ આમ ક્યાંક ચંપલ કે પહેર્યું હોય તો આમ શું લાગે? શીતળ લાગે. અરે એમાં પણ એ પાણીના જીવોની કોઈ પણ જીવ એ હિંસાથી બચીને કમસે કમ તને તારા જીવનનો જો તને પ્રેમ હોય તો બીજા જીવની હિંસા કરવાનું કેમ મન થાય? પોતાને જે નથી ગમતું તો બીજા માટે શું કામ કરીએ આપણે? તો અહીંયા એ સંયમય જીવન આપણે તો હોવું જ. તત્વની જેટલી સમજણ વધે છે, રસ વધે છે, એટલી પરિણતિની મર્યાદા અવશ્ય સહજપણે થાય છે. સ્વચ્છંદમય જીવનનો હોય, સ્વચ્છંદમય જીવનનો હોય, સાધનામય જીવન છે, સંયમમય જીવન છે, તો અંતરબાયનો સુમેળ એ હોય છે. તો એ સંયમ અને હવે પછી જે કોઈ છે, પછી કયો આવશે? તપ. પછી શું આવશે? ત્યાગ. તો શું થયું? ફરક શું થયો? સંયમમાં શું આવ્યું? શું આવ્યું? મર્યાદા. મર્યાદા પરિણામોની મર્યાદા. તો તેનાથી શું થયું? વિષયોની મર્યાદા ને બધું કર્યું તો શું થયું? તો ઈચ્છાનો નિરોધ એવો તપ થયો છે. અને ઈચ્છાનો નિરોધ એવો તપ થાય છે અને ત્યાં બાહ્ય વિષયો છૂટતા જાય છે, વિકલ્પ છૂટતા જાય છે, તો તેનું નામ શું કહેવાય? ત્યાગ. એ રીતે આખી ક્રમસર આપણને હવે એક પછી એક દિવસ આવશે. પાંચ દિવસ પૂરા થઈ ગયા? પાંચ દિવસ તો પૂરા થયા, હવે કેટલા બાકી છે? કેટલા બાકી? આજે છઠ્ઠો છે, બાકી કેટલા રહ્યા? ચાર દિવસ રહ્યા છે ને. તો કેટલા દિવસ બાકી છે? અરે ખરેખર તો દિવસ મારા માટે નહીં, મારે આરાધનાની શરૂઆત થઈ છે એ હવે અટકવાની નથી. એ કાળ જોઈને હું આરાધના નથી કરતો, હું ક્ષેત્ર જોઈને આરાધના નથી કરતો. મારી આરાધના નિરંતર, કોઈ પણ ક્ષેત્ર હો, કોઈ પણ કાળ હો, ખરેખર તો શરૂઆત કરી છે, પૂરી થવાની તો ક્યાં વાત છે. તો એવી ભાવનાથી આપણે એ કરીએ છીએ. એમાં પણ નિયમસારમાં પરમ સમાધિ અધિકાર, એમાં જ મુનિરાજના સ્વરૂપનું વર્ણન, અને એમાં પણ આજે એક પ્રકાર ગુરદેશી કેટલા બધા કીધા. આજ કાંઈ બે પ્રકાર બધા કહેતા હતા ને ગુરદેશી, તો શેના આવતા હતા બે પ્રકાર? એ બધા સંયમના ને એના બધા અલગ પરિણામોના આવતા હતા ને સંયમ. તો શેના બે પ્રકાર આપણે જો વિચારીએ તો ક્યાં બે પ્રકાર હોઈ શકે? એક તો અંતરંગ અને એક બહિરંગ, જે આમાં આપણને આવ્યા છે 127માં, એમાં આવ્યું છે ને બહિરમાં અને અંતર, બાહ્ય સંયમ અને અભ્યંતર સંયમ. એ બાહ્ય સંયમનું શું નામ બીજું છે? વ્યવહાર છે. અને અભ્યંતરનું બીજું નામ શું છે? નિશ્ચય. હજી એક બીજી પ્રકારે હજી લેવું હોય તો આજ થોડું ગુરુદેવ રીતે લેતા હતા. શું? સવિકલ દશામાં વિતરાકતાની ધારા અને એનાથી ઉત્કર્ષપણે શુદ્ધોપયોગની ધારા. શું છે? સંયમમાં પણ એક એક શું છે? સવિકલ દશામાં પણ જેટલી વિતરાકતા છે એ, અને બીજી કેવી છે? નિર્વિકલ દશામાં. આજે પરમ દ્રઢપણે એવા શબ્દો આવતા હતા ને કળશમાં, આવ્યા હતા કળશમાં. શું આવ્યું હતું? જે અહીંયા દ્રઢપણે આત્માને, એ આત્મતત્વને દ્રઢપણે અવલંબનાર 213 શ્લોક છે, 255 પણ મળ્યો. તો અહીંયા કોની વાત આવી? દ્રઢપણે અવલંબનાર, કે મુનિરાજ છે સમ્યક દ્રષ્ટિ કરતા દ્રઢપણું, એમાં પણ વધારે અતિ દ્રઢપણું કેવું છે? શુદ્ધોપયોગ દશામાં, સાતમા ગુણસ્થાન. છઠ્ઠા ગુણસ્થાનમાં સાથે વિકલ થઈ, હવે તો નિરીકલ દશા. અને ત્યાં શું હોય છે? એ નિરીકલ દશામાં શું, એમાં શબ્દ વાપરાય? વિધિ શું ને નિષેધ શું? હું જ્ઞાનમય આત્મા છું, હું રાગમય નથી, બે આવ્યા ને પ્રકાર. તો હું જ્ઞાનમય ભગવાન આત્મા છું, શું આવ્યો? વિધિ સંબંધીનો વિકલ્પ. અને રાગાદિ રૂપ હું નથી. અરે નિરીકલ દશામાં આ ભેદ પણ ક્યાં? ક્યાં સુધી લઈ ગયા આપણને? બાહ્ય અભ્યંતર એ તો પછી, વ્યવહાર નિશ્ચય તો પછી, એના પછી સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ દશાની પણ ઠેઠ સુધી આખી ધારા આપણને એ લઈ જાય છે. અને આવી દશામાં શું કહેવાય? સામાયિક છે. આવી દશામાં સમતાભાવ પ્રગટ થયો છે ત્યાં સાચી સામાયિક હોય છે. સામાન્ય પ્રશ્ન થઈ શકે તો અમારે ન કરવું કે શાંતિથી બેસીને સામાયિક પાઠ બોલવો કે ન બોલવો, આપણે આવે છે ને કઈક સામાયિક પાઠ આવે છે, ક્યાં આવે? પ્રતિકરણમાં આવે. કોણે લખ્યો છે? અમિત ગતિ આચાર્ય. એ એનું નામ બીજું શું છે? ભાવના બત્તીસી કહેવાય છે. હિન્દી લોકોમાં, દિગંબરોમાં એના શું કહે? ભાવના બત્તીસી. હમણાં એના ઉપરના બધા પિક્ચર કદાચ જોયા હશે બધાએ. તો એ જ વૈરાગ્યને માટેને એ છે, સંયમની માટે, ઉત્કર્ષતા માટે. તો એ ભાવ, એ વૈરાગ્યને તેમાં વૈરાગ્ય સાથે શું પ્રગટ થાય છે? સમતા ભાવ, સામાયિક સમતા ભાવ. જ્યાં તે એ સમતા ભાવમાં અહીંયા જુદી જુદી એની ઇન્ટેન્સિટી પ્રકાર ઉત્કર્ષતા તરફ આપણને લઈ જાય. તો એ સમતા ભાવ છે, ત્યાં સામાયિક છે. હવે કરવું ન કરવું પહેલાં પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન ચાલે, વિકલ્પ બીજે ન જાય તો કરવાનો નિષેધ નથી. પણ પહેલું એક વિચાર્યું, સામાયિક ક્યાં ડિવિઝનમાં આવશે? શ્રદ્ધામાં આવશે, જ્ઞાનમાં આવશે કે ચારિત્રમાં? ચારિત્રમાં આવે છે. તો ચારિત્ર પહેલાં નિયમથી શું હોવું જોઈએ? સમ્યક શ્રદ્ધા જ્ઞાન જોઈએ. તો આપણને પહેલાં શ્રદ્ધા અને જ્ઞાન સમ્યકપણે થયા છે કે નહીં? અને જો નથી થયા તો યથાર્થપણે એ સામાયિક ક્યાંથી થઈ શકે? હું પાંચમી છઠ્ઠી સ્ટાન્ડર્ડ પાસ ન કર્યું હોય એનું કે હું શેમાં આવી ગયો? ટેન્થમાં ને ટ્વેલ્થમાં શું કહે એનું કે મેટ્રિક પહેલાં કહેવાતું, અહીંયાથી આના જે કહેવાય. તો જીવનમાં પહેલી ભૂમિકા હજી જો પ્રાપ્ત નથી થઈ તો આગળની એની પછીની ભૂમિકા પ્રાપ્ત થઈ એવું માનું નહીં. હા, હું શાંતિથી બેસીને તત્વની વિચારણા કરું છું અથવા કંઈક જીનવાણીનું વાંચન કરું, કોઈ ના નથી. પૂર્વ ભૂમિકામાં તો એવું હોય છે. પણ એને સામાયિક એવું નામ ક્યારે આપવું જોઈએ? ક્યારે આપવું જોઈએ? સમતા ભાવ પ્રગટ થવી જોઈએ. અને સમતા ભાવ એ ક્યારે કહેવાશે? જે આના પછીની જ આપણને ગાથા આવશે 128, એમાં આવશે. નહીં રાગ અથવા દ્વેષ સ્વરૂપ વિકાર જન્મે. તો વિચાર કરી લેવો, આપણે જ્યારે આપણે બેઠા હતા કંઈક કર્યું ત્યારે દ્વેષ તો નહોતો, તો રાગ હતો કે નહોતો? તો જ્યાં રાગ અને દ્વેષ બે નહીં હોય તેનું નામ શું કહેવાય છે? સાચી યથાર્થ એ સામાયિક કહેવામાં આવે છે. ફરી ફરીને વિચાર કરવું. શક્તિ ન હોય તો ભાવના કરવી, પણ વિપરીતતા ન કરવી. પોતાની શક્તિ નથી કે હું એવી દશા સુધી નથી પહોંચી શકતો કે જ્યાં દ્વેષ પણ ન હોય અને જ્યાં રાગ પણ ન હોય. એ નથી તો હું ભાવના કરું છું પણ ક્યારે વિપરીતતા કરવી નહીં. એના માટેની આ વાત છે કે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે ભૂતકાળના કરેલા દોષોથી પાછા ફરવું. તો વિચારવું કે મેં પ્રતિક્રમણ કરી. કોઈ કે તમે પણ પ્રતિક્રમણ કરો છો? સાંજના કરીએ છીએ કે નહીં? એ તો એ પ્રતિક્રમણ છે કે નહીં? જો પૂજ્ય ગુરુદેવજી પણ કે એ પ્રતિક્રમણ એક નામ છે, બાકી ખરેખર તો સ્વાધ્યાય છે. ગુરુદેવજી જ્યારે સોનગઢમાં બિરાજમાન હતા, કદાચ કોઈ મુમુક્ષુ ન જાય તો ગુરુદેવ કહેતા કે ભાઈ એ પ્રતિક્રમણ નામ એક ટાઇટલ આપ્યું છે, કારણ કે એક ભાઈની ક્રિયારૂપનું, બાકી ખરેખર તો એમાં સ્વાધ્યાય. વિચારી લેવું એમાં કયો પાઠ આવે છે સ્વાધ્યાય માટેનો. આમ તો બધાય છે પણ એક મુખ્ય કેવો આવે છે? કેટલામો પાઠ છે? પાઠ તો યાદ રહેશે નહીં, સાતમો પાઠ. હવે સંકેતનું સારચું સ્વરૂપ ભગવાને કેવું કહેવાય છે એ કહેવા આવે છે. એમાં પ્રથમ જીવ અને અજીવ નવે તત્વનું વર્ણન આવે છે અને બધી ગાથાઓ એમાંથી છે. સમયસાર એક બાને આખા સમયસારનો આપણને મૂળ ભાવોથી પોઈન્ટથી સ્વાધ્યાય થઈ જાય. સાથે સાથે બધું જ છે. સામાયિકોને કહેવાય તેની પણ એક ટાઇટલ છે ને. અહીંયા જે આપણે વિષય ચાલે છે એમાં શું છે? કેટલામ પાર્ટ? ત્રીજો. હજી દરરોજ કરીએ થોડું વધારે. પહેલું તો એક માંગલાચરણ હોય ને, એટલા નમસ્કાર મત અને તીખું તો બે આવે છે ને, અને એનું સરસ એક એક છે ને ટાઇટલ વાંચવા જેવું. પાર્ટ ત્રીજો. હવે શું છે એનું? એ તો જોયા વગર હવે ખબર હોવી જોઈએ. જીવના કેવા ભાવને ભગવાન સામાયિક, જો શબ્દ વાપર શું છે, સામાયિક શેમાં આવે છે, એ એક જગ્યાએ બેસવામાં આવે છે, એ કાળ 48 મિનિટ એમાં છે, ક્યાં આવે છે, જીવના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે તે હવે. અને એમાં તો આ બધી ગાથા છે 125 થી, અને પ્લસ એમાં યોગસારની પણ એમાં ગાથા આપી છે. તો એ બધો વાત પછી, એના પછી સ્તુતિ, સમયસારમાંથી સ્તુતિની વાત લીધી, 31, 32 અને 33, જીતેન્દ્રીજીન, જીતમોજીન અને ક્ષીણમોજીન. એના પછી આખું વંદનમાં આવે છે, એમાં 6 પદનો પાઠ આવે છે, પછી સદગુરુ વંદન આવે છે 6ઠો પાઠ, અને એના પછી આખી બહુ શાંત ભાવે જો આપણે ગાથાઓ જ્યારે જ્યારે એના અર્થ વાંચે ત્યારે જોઈએ તો આખો સમયસારનો એક ટુકાણમાં શું થઈ જાય છે અભ્યાસ. અને અહીંયા સુધી જે 7મી ગાથા, સોરી આ પ્રતિક્રમણનો વિષય પૂરો કરી લઈએ, એમાં 7, પછી શું છે, 8મો પાઠ કયો છે, હવે યાદ રાખવો જોઈએ એમાં કઈ. હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે તેમાં લાગેલું. જો એકનો અર્થ શું છે, આખો 7મો જે એમાં પાઠ છે કોના ઉપર માટે છે, શ્રદ્ધાની વિપરીતતા ટાળવા માટેની. અને એના જો, કારણ કે વાત પ્રતિક્રમણ છે તો પ્રતિક્રમણમાં શું કરવું છે, દોષથી પાછા ફરવું. તો દોષ ક્યાં ક્યાં લાગે છે, શ્રદ્ધામાં પણ છે, જ્ઞાનમાં પણ છે, અને ચારિત્રમાં. તો 7મા પાઠમાં મુખ્યતા કોના ઉપર લીધી, શ્રદ્ધાની. 8મો પાઠ છે ને મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે તેમાં લાગેલા દોષોનું હવે પ્રતિક્રમણ કહેવામાં આવે. પણ થોડું યાદ રાખીને કંઈક આમાં ક્યાંક બોલતા હોય બીજાનો ઉપયોગ ક્યાંક, એવું ન, પોતાના ઉપયોગની સ્થિરતા રાખીને એ કારણને પૂરો કરવા માટેની ક્રિયા નથી, કારણને પસાર કરવા માટેની ક્રિયા નથી, અંતરંગમાં કંઈક ભાવનાને બળ મળે એના માટેને આ બધું છે. તો એ સમ્યક જ્ઞાનની છે. અને પછી 9મું આવે છે, કયો આવે, 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ ત્રિકોણ આવ્યું, ચારિત્ર સંબંધ જાય. તો આ રીતે શ્રદ્ધામાં લાગેલા દોષ, જ્ઞાનમાં લાગેલા દોષ અને ચારિત્રમાં બહુ સુંદર રીતે આપણને વર્ણન કર્યું છે. જીવનમાં તો આપણે કહેવાનો હેતુ શું હતો કે પ્રતિક્રમણ એક નામ આપ્યું છે, બાકી ખરેખર તો આપણને સમજણ આવે, સ્વાધ્યાય આવે, તત્વનો ખ્યાલ આવે એના માટે છે. તો એ પ્રતિક્રમણ તો અહીંયા આપણને હવે થોડું 127 ગાથા ઉપર કાલે લીધું હતું, ફરીથી એના 2 જે વિભાગ હતા. મૂળ ગાથામાં તો શું લખ્યું છે, સંયમ, નિયમ અને તપ. એ ત્રણેય ભલે હો પણ એમાં નિકટતા કોની હોવી જોઈએ, જેમ શબ્દ આવે છે ઉપવાસ. તો ઉપવાસ એટલે શું, ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું, રહેવું. જે પણતી પોતાના આત્માની સમીપમાં રહે છે આ તેનું નામ સાચો ઉપવાસ કહેવામાં આવે છે ને. અને એ રીતે જ આમાં 127માં એ જ વાત લીધી છે, શું શબ્દ આવ્યો છે, સંયમ, નિયમ ને તપના સમીપ કોણ છે, આત્મા સમીપ છે જે. અને તો જ્યારે આત્માની સમીપતા આવશે, મેં આહાર લીધો કે ન લીધો એવા વિકલ્પમાં અટવાયેલા નહીં, પણ શેના છે, જ્યારે એ સંબંધી ભોજન સંબંધીના જ્યાં વિકલ્પો નથી અને પણથી આત્માની સન્મુખતામાં જાય છે, નિકટતામાં જાય છે, આ તેનું નામ યથાર્થ શું કહેવાય છે, ઉપવાસ કહે છે. આજે જ ગુરુદેવ કીધું, તમે બધાએ ધર્મની વ્યાખ્યા કેવી કરી નાખી, અઘરી કરી નાખી, આવી હતી ને મુશ્કેલી કરી નાખી, મુશ્કેલી કરી નાખી કે સાચી બતાવી. આપણે કંઈક ઇમિટેશન જ્વેલરી લઈને સાચી માની લેતા હતા, પિત્તળ લઈ લઈને સોનું માનતા હતા, તો હવે સોનું કોને કહેવાય, સાચો હીરો કોને કહેવાય, એ આપણને સાચી સમજણ મળે છે. એક બહુ જ ધર્મ માટે બહુ જ સીધી વ્યાખ્યા, ધર્મ કોને કહેવાય, જે પણતીની સમીપમાં આત્મા હોય એ ધર્મ છે. જે કોઈ, કારણ કે ધર્મ આત્મા કેવો છે, ધર્મ સ્વરૂપ છે, અને ધર્મ પ્રગટ થશે શેમાં? થશે પર્યાયમાં. આત્મા કેવો છે? ધર્મ સ્વરૂપ છે, રત્નત્રય સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. હવે શેમાં પ્રગટ કરવો છે? પર્યાયમાં. તો એ કઈ પર્યાય? જે પર્યાયની સમીપમાં આત્મા વસે છે, જે પણથી આત્માનું અવલંબન લે છે, એ પણથી ધર્મ છે. એને પછી તમે શું નામ આપીએ? સમ્યક દર્શન આપીએ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ચારિત્રમાં પણ એને પ્રતિક્રમણ કહો, આલોચના કહો, પ્રત્યાખ્યાન કહો, આપણે વિષય ચાલે છે સમાધિ કહો, કોઈ પણ શબ્દ કહો. પણતીની સમીપમાં કોણ વસવું જોઈએ? આત્મા. મેં આટલો સંયમ કર્યો અને મેં આટલો નિયમ લીધો છે. ઘણી વાર નિયમ લઈએ છે તો સારી વાત છે. નિયમમાં આમાં ફરક શું પાડ્યો? અહીંયા સંયમમાં અને નિયમમાં શું ફરક પાડ્યો? ચલો થોડું વાંચીએ આમાં ગાથા 127માં. તો પહેલું તો શું આવ્યું આપણને? બાહ્ય સંયમમાં શું લીધું? પાપ ક્રિયાની નિવૃત્તિ રૂપ બાહ્ય સંયમ છે. 253 પાને 127 ગાથાની ટીકા બીજી લાઈન મેળવું. તો અહીંયા પાપ ક્રિયા એટલે શું લેવું છે? પાપ ક્રિયાની નિવૃત્તિ રૂપ બાહ્ય સંયમ. એમાં શું લેવું છે? પાપ એટલે અશુભ ભાવ, બે નહીં. કારણ કે આ કોની વાત છે? બાહ્ય સંયમની વાત છે. બાહ્ય સંયમ શુભ રાગરૂપ છે, એટલે અહીંયા કોની નિવૃત્તિ લેવી? પછી અભ્યંતર અત્યારે બે આવશે, થોડી જ્યાં વાત બે છોડશો પછી રહેશે શું? બાહ્ય સંયમમાં. એટલે અહીંયા પાપ ક્રિયાની નિવૃત્તિ એટલે કે અશુભ પરિણામોની નિવૃત્તિ, એનું નામ શું કહેવાય છે? બાહ્ય કહેવાય. જેને બીજું નામ શું કહે? વ્યવહાર સંયમ. હજી બીજું નામ શું કહેવાય? શું કહેવાય? દ્રવ્ય સંયમ. એટલે અને વિતરાગતા છે, એનું નામ શું કહેવાય? ભાવ સંયમ કહેવાય. તો એ વાત. હવે અભ્યંતર સંયમ એટલે નિશ્ચય યથાર્થ. ભાવ સંયમમાં શું લીધું? કાય વચન મનોગુપ્તિ રૂપ. જો શબ્દ શું આવ્યું? ત્રણને શું કરી નાખ્યું છે? ત્રણથી આત્માને કેવો કરી નાખ્યો છે? ગુપ્ત, જુદો કર્યો છે. મન વચન કાયમાં જોડાણ થશે તો એનું નામ શું પડશે? યોગ આવશે. અને એનાથી આત્માને જુદો કર્યો છે અને તેથી શું થયું? બધાથી ત્રણેયથી જુદો સમસ્ત ઇન્દ્રિય વ્યાપાર છૂટી જાય. પરદ્રવ તરફનું ઇન્દ્રિયથી જે લક્ષ થતું હતું એ પણ છૂટી જાય. અને તો અહીંયા કોણ છૂટી જાય? પુણ્ય અને પાપ બે ભાવ છૂટી ગયા. તો તેનું નામ શું કીધું? અભ્યંતર સંયમ કીધું. હવે નિયમમાં શું લીધું? જો વાંચીએ પેલો એનો વ્યવહાર. માત્ર પરિમિત એટલે મર્યાદિત કાળ, એવું કાળ અપેક્ષાય. નિયમ એટલે શું છે? અમુક કાળ માટેના નિયમ લીધા. કોઈ જીવનભર ના લઈ શકે અને કોઈ સેના માટે અલ્પકાળ. જેમ ઓલામાં આવે છે 12 અણુવ્રતમાં શું આવે છે? દિગ્વ્રત અને બીજું દેશાવગાસિક. તે બેમાં શું ફરક છે? દિગ્વ્રતમાં મોટો વિષય હોય છે અને અહીંયા દેશાવગમાં અમુક ક્ષેત્રના અમુક કાળ માટેની. તો એ રીતે અહીંયા મર્યાદિત કાળ માટે માત્ર પરિમિત. પરિમિત એટલે પરિમિત મર્યાદામાં. ભૂમિતિમાં આવતું ને પરિઘ આવતું ને, તો એને અહીંયા પરિમિત કર્યું, મર્યાદિત કર્યું છે. તો મર્યાદિત કાળના આચરણ સ્વરૂપ નિયમમાં આ કોણ આવ્યું? કોણ આવ્યું? વ્યવહાર નિયમ. આ શુભરાગ રૂપ છે. હવે એની સામે નિશ્ચય નિયમ શું છે? નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ. જો શું આવ્યું છે? અવિચળ, ચડે નહીં કાયમ માટેની સ્થિતિ. પણથી નિરંતર સ્વભાવમાં સ્થિત રહે છે. ઓલું વિકલ્પ રૂપનું હતું કાળની મર્યાદામાં. કારણ કે શુભ રાગ કંઈ કાયમ ન રહી શકે તેની મર્યાદા. તો અહીંયા તો પણથી કેવી છે? અવિચળ સ્થિતિ રૂપ. એનું એનો જ અર્થ ચિન્મય પરમ બ્રહ્મમાં નિયત નિશ્ચળ રહેલો. ઓલું થતું ને અવિચળ, એનો શબ્દ નિશ્ચળ. નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ એનો જ ચિન્મય પરમ બ્રહ્મમાં. આવો શબ્દ આવે છે ને પરમબ્રહ્મ, સમયસારમાં ક્યાં આવે? હા તો કહી દીધું, તો ક્યાં આવે છે? શરૂઆતમાં જયચંદજી મંગલાચરણ કરે, શબ્દ બ્રહ્મ પરબ્રહ્મનો વાચક વાચ્ય નિયોગ, મંગળરૂપ પ્રસિદ્ધ હે નમુ ધર્મ ધનપો. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ. પરબ્રહ્મ એટલે કોણ? અહીંયા શબ્દ આવ્યો પરમબ્રહ્મ છે ને, પરમબ્રહ્મ એટલે પોતે શુદ્ધાત્મા, અને શબ્દ બ્રહ્મ એટલે કેનાર વાણી. બેનો શું સંબંધ છે? વાચક વાચ્ય. વાચક શબ્દ બ્રહ્મ છે અને વાચ્ય કોણ છે? પરમબ્રહ્મ છે. જીન વાણી સાંભળીને પણ એનું વાચ્ય શુદ્ધાત્મા સુધી એ પહોંચ્યું. તો અહીંયા ચિન્મય જ્ઞાનમય ચૈતન્યમય દર્શનમય હું પરમબ્રહ્મમાં નિયત નિયત નિશ્ચળ નિશ્ચિત રૂપે રહેલા એવા નિશ્ચય અંતર્ગત આચારમાં. જો આવ્યું આ કોણ આવી ગયું? બ્રેકેટમાં એટલે લખ્યું નિશ્ચય અભ્યંતર નિયમ. ઓલો ફરક પડ્યો? ઓલો પેલો કયો હતો? વ્યવહાર હતો, અને ઓલું એની પહેલા બહિરંગ અને અભ્યંતર સંયમ હતો. હવે કોની વાત આવી? બહિરંગ અને અભ્યંતર નિયમની વાત આવી. પણ અંતે વિષય કોણ છે? અને એક શુદ્ધાત્મા, અને એટલા માટે સંયમ નિયમ અને તપ વિષય આત્મા સમય. તું શુદ્ધાત્માને છોડતો નહીં ક્યારે. વિકલ્પ ભલે જુદા જુદા બદલતા રહેશે અમુક કાળ માટે કોઈ ક્ષેત્ર માટે ને એના, પણ જે અભ્યંતર સંયમ હો કે નિયમ હો વિષય કોણ છે? એક જ છે. તો એવા પોતાના શુદ્ધાત્મામાં એ રે. બે હવે ત્રીજો કયો રહ્યો? તપ. હવે તપના પણ બે પ્રકાર લે છે. એમાં શું આવ્યું? વ્યવહારથી, લ્યો પેલો શબ્દ જ વાપરી દીધો ને, તો વ્યવહારથી પ્રપંચિત. પ્રપંચિત એટલે પ્રપંચિત જેનો વિસ્તાર આવે, દર્શાવવામાં આવેલો જેનો વિસ્તાર. તો અહીંયા કેટલા છે? ફરીથી આમાં છે ને કોઈને પ્રશ્ન થાય, તપમાં શું લીધું છે? તપમાં શું લીધું? પાંચ આચાર લીધા છે ને. જો વાંચે એમાં છે જ, એમાં પ્રપંચિત જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર રૂપ આચાર છે ને બધા. અને આ બધામાં શું હોય છે? શું હોય છે? વિસ્તાર હોય છે. આવા કઈ વાંચ્યા હશે પાંચ આચાર? નહી. પ્રવચન સારમાં ત્રીજો અધિકાર કયું છે? ચરણાની યોગશલિકાનો છે ને, એમાં શરૂઆતમાં જ આવે છે કે જ્યારે દીક્ષા લે ત્યારે પાંચ આચાર હોય છે ને. તો પાંચ આચારમાં જ્ઞાનાચાર, તો જ્ઞાનાચારના આઠ ભેદ છે, દર્શનાચારના આઠ છે. બધાને ખબર છે ને, નિસંગ નિકાંક નિરીક્ષિક એ દર્શનના છે. જ્ઞાનમાં શુદ્ધ અક્ષર શુદ્ધ ભાવ બે, પછી ઉભય જીનવાણી પઠનનો સુખાલ એ બધા શેના છે? જ્ઞાનના ભેદ. પછી ચારિત્રના કેટલા છે? તેર ભેદ, પંચમાવ્રત પાંચ સમિતિ ત્રણ ગુપ્તી, પછી તપ અંતર બાહ્ય કરીને બાર પ્રકારના, અને વીર્યના પાંચ ભેદ. એ કરીને બધા જે પ્રકારો છે દાન લાભ કરીને આ બધો શું આવ્યો? શું આવ્યો? વિસ્તાર આવ્યો. તો શેમાં વિસ્તાર છે? વિકલ્પોમાં જ. માટે એનું નામ શું કીધું? બાહ્યનું છે વ્યવહાર. વ્યવહારમાં ભેદ હોય તો ભેદમાં શું હોય? ભેદમાં એકરૂપતા હોય કે અનેકતા હોય? ભેદમાં શું હોય? એકતા કે અનેકતા? ખબર નહીં. અરે ભેદ જ દેખાડે છે એમાં અનેકપણું આવી ગયું. અભેદમાં એકપણું હોય. તો આ વ્યવહારમાં શું હોય છે? ભેદો હોય છે, વિકલ્પો વિવિધ પ્રકારના હોય છે. તો એ ફરીથી વ્યવહારથી પ્રપંચિત, પછી એનો અર્થ કર્યો પંચાચાર અર્થાત વ્યવહાર તપશ્ચરણમાં આવી ગયો. આ તપ માટેના આવા બધા ભેદો છે, તપનાય પોતાના અંતર્ભાય છે. એ સિવાય અહીંયા મુનિરાજે પંચાચારથી આખી તપની વાત, નહીં તો સામાન્ય તપમાં શું નહીં વાત આવે? અભ્યંતર અને બહિરંગ છ છ આવતા એમાં. હવે હવે નિશ્ચય એમાં પંચમ ગતિના હેતુભૂત કોણની વાત કરે છે? પંચમ ગતિના હેતુભૂત કોણ? પંચમ ગતિ એટલે સિદ્ધ દશા, એનો હેતુભૂત કોણ? તપ. તપ કયું તપ? અંતરંગ તપ. એની વાત બાહ્ય તપ કર્યા એટલે એમ નહીં, બાહ્ય તપ જે કર્યા છે એ કોનો હેતુભૂત છે? એ વ્યવહારી શેનો હેતુભૂત છે? સુવરાગ કરીને સ્વર્ગ ગતિ ન છે. અહીંયા નિશ્ચયથી કોનો હેતુ થવાનો છે? પંચમ ગતિનો થવાનો છે. તો આપણે પહેલું કયું લેશું? પહેલું કયું લેશું? નહીં ને, પહેલું સ્વર્ગમાં જાય પછી જવાય નહીં મળે ને, પહેલા જઈ આવીએ કે નહીં? પહેલા ક્યુ કરી, પહેલા ક્યુ જશો, પહેલા ક્યાં જશો? સ્વર્ગમાં જ જશો ને, અહીંથી તો નહીં જાય. જીવનમાં ખબર નહીં અનંત વાર સ્વર્ગની પર્યાયમાં જઈને પણ થાક્યો નથી હજી, અને જે સંસારનો થાકેલો નથી ને એને મોક્ષ માર્ગ નહીં મળે. શું છે, બે ચાર વાર નહીં, સ્વર્ગમાં કેટલી વાર ગયા જાવ છે? અનંત વાર ગયા છે, ભૂલા છે એટલે નહોતું એમ નથી, ભૂતકાળમાં પુણ્ય પાપ સિવાય કર્યું છે શું જીવે, અને ખાલી પુણ્ય પાપ નહીં, પુણ્ય પાપમાં એકત્વ કરીને મિથ્યાત્વ પણ કર્યું છે, પણ થાક્યો નથી. અનંત વાર જઈને આવ્યો તો પણ હજી તૃષ્ણા રહી જાય છે, હજી એકવાર જાવ. અહીંયા તો કે મારે હવે મારું જીવન શેના માટે છે, એક લક્ષ બાંધી દીધું, મારે પંચમ ગતિ જવું છે. પૂજ્ય ગુરુદેવસિંહની વાક્ય બહુ જ વિચારવા જેવું છે, પૂર્ણતાને લક્ષે સર્વ. શું છે, મારે સમ્યક દર્શન ઇમિડિયેટ તારો ટાર્ગેટ હોવો, પણ અંતિમ ટાર્ગેટ શું છે મારો, એનો એમ કહીને ગુરુદેવસિંહ શું કહેવા માગતા, કે વચ્ચે ક્યાંય અટકતો નહીં. વિપરીતતામાં શું છે, ત્રણ પરિણામ છે ને, બહિરાત્મપણું, અંતરાત્માપણું અને પરમાત્મા, એમાં શું વિચારશું? બહિરાત્મામાં રહેવું નથી, અંતરાત્મામાં અટકવું નથી, અને પૂર્ણ થયા વગર રહેવું નથી. તો એ લક્ષ બાંધજે, પૂર્ણતા સિવાય મારે ક્યાંય પુરુષાર્થની ધારા એ ઢીલી મૂકવા જેવી નથી, પ્રમાદમાં રહેવા જેવું નથી. તો એ પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત. ત્રિકાળીને આશ્રય હોય જુદી વાત છે, અહીંયા તો ગુરુદેવસિંહ એક લક્ષ બાંધીને વાત છે, અને એ લક્ષ બાંધીને શરૂઆત કરીશ તો વર્તમાન સ્વકાળને પૂર્ણ કરવો છે તો ત્રિકાળ ઉપર લક્ષ જશે. ઓલી શું છે, એક પૂર્ણ પર્યાયગતની સ્વકાળની પૂર્ણતા કરવી, અને તો લક્ષ ક્યાં જવાનું છે, ત્રિકાળી દ્રવ્ય ઉપર જવાનું. તે અહીંયા આપણને કે હવે પેલો આ પેલો પાયો બાંધવો પડશે, શું પંચમ ગતિના હેતુભૂત કારણભૂત. હવે એ અસ્થિમાં છે તો નાસ્તિક, કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહી. કોની વાત આવી? મુનિદશાની. શબ્દ શું છે, કાંઈ પણ, કાંઈ પણ એવું કંઈક બીજે કંઈ આવે, કાંઈ આવું, કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વભાવથી ઓદાસીન વ્રતથી કરી, પછી શું છે, માત્ર દેહ હોય, કોઈ પરિગ્રહ નહીં, અને એ પણ કેનું હોય છે, સંયમ હેતુ હોય. હજી એનાથી આગળ સરસ છે, શું છે, અન્ય કારણે અન્ય કશું માંગે નહીં, લે નહીં. આ આ મુનિદશા છે. આજે અહીંયા લખ્યું, કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી રહી છે. જીવનમાં વિચારવા જેવું છે, આ કોઈ હજાર વર્ષ પહેલાં મુનિદશાનું વર્ણન કરેલું એવું નથી, લખનાર ધર્માત્મા પણ હમણાંના 150 વર્ષ પહેલાંની મુનિદશા આવી હોય વર્ણન કરીને ગયા છે. હવે જેની જેવી યોગ્યતા, બાકી તો વસ્તુ સ્વરૂપ શું છે એ જો સ્વીકારવામાં ન આવે તો એની આ મુનિપણાની પોતે ન થઈ તો ભાવના તો જરૂર ભાવી આવી જશે. પટો કેવી છે, લેતો નહીં પણ લેવાની શું હોય, ઈચ્છા પણ, કલ્પના પણ જ્યાં નથી. આ અહીંયા કાંઈ પણ પરિગ્રહ પ્રપંચ, પ્રપંચ એટલે વિસ્તાર, કોઈ પણ પરિગ્રહ બાયના કે અલ્પત્વ રાખીએ કે નહીં. હમણાં જ ગઈકાલે જ ગુરુદેવસિંહનામાં આવ્યું હતું, અષ્ટાવડમાંથી શું બતાવ્યું હતું, તલતુસ માત્ર પણ પરિગ્રહ ન હોય, અને તલતુસ માત્ર પણ જો પરિગ્રહ રાખો પછી આગળ, હજી એના પહેલાં પોતાને મુનિપણું માને, કોઈના પાસે મનાર આવે અને કોઈ માનતું હોય એને અનુમોદના કરે તો એનું ફળ શું છે. જીવનમાં આવું કોઈને પનિશમેન્ટ જેને કહીએ, દોષ ન હો, એક મહા આવેલો અવસર જો ચૂકી ગયા અને જ્યાં પહોંચી ગયા, નીકળવું મુશ્કેલ પડશે. જેને કહે જૈન દર્શનમાં મોટામાં મોટું પનિશમેન્ટ એ મિથ્યાત્વના ફળમાં નિગોત છે. હજી સાતમી નરકમાં જઈને સંગ નહીં થઈને કદાચ આરાધનામાં પહોંચી જઈ શકે છે, પણ અહીંયા ગયા પછી તો બહાર નીકળવું નથી. તો આવા તો ફરી જે એક એક મુનિરાજના શબ્દો, કાંઈ પણ પરિગ્રહ, કાંઈ પણ એટલે કોઈ પણ કલ્પના કોઈ પણ કરી લ્યો, અને પરિગ્રહના પ્રપંચથી હવે શું શબ્દ છે, કથનચિત રહિત. બહુ અઘરું નહીં રાખો, થોડું થોડું છૂટછાટ આપી દેવી. શબ્દ શું આપ્યો છે, સર્વથા. સર્વથા એટલે શું, કાયાથી તો નહીં, વચનથી તો નહીં, પણ મનમાં પણ નહીં. નવ નવ કોટીએ જેનો ત્યાગ છે, સર્વથા રહિત. અને અને આવી જો દશા થાય તો કેવી છે, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત. અહીંયા બે પુણ્ય પાપ આવી ગયા, બે કેવા કીધા, દુરાચાર. સકળ દુરાચારની નિવૃત્તિ, પુણ્ય અને પાપ કોઈ આશ્રવ ભાવથી નિવૃત્તિનું કારણભૂત એવું પરમ તપશ્ચરણ. વિચાર કરી લ્યો, આવું તપશ્ચરણ કે જેમાં ન તો અશુભની ઈચ્છા અને જેમાં નથી શુભની ઈચ્છા, એવું ઈચ્છા નિરોધ એ તપ છે. અને એ તપચરણમાં તો હવે હવે શું લીધું, આ બધામાં કહીને શું કીધું, આ બધામાં આવ્યું ને, એટલે એનો અર્થ શું કર્યું, ત્રણેયનું એડ કરી નાખે, ત્રણેયને કોમન લઈ લે. આ બધા એટલે ચાહેશો તેનું નામ સંયમ કહો, ચાહેશો એને નિયમ કહો, ચાહેશો એને તપ કહો, અરે એમાં પણ અભ્યંતર કે બહિરંગ ગમે, આ બધામાં સમીક પૂર્ણ છે. હવે જો એક એકની વિચાર કરીએ તો આપણે અહીંયા સુધી કોની વર્ણન કરી, કુંકુન આચાર્યદેવની ગાથામાં ત્રણ, સંયમ નિયમ અને તપ, અને એમાં પણ મુનિરાજે શું કાઢ્યું, બહિરંગ અને અભ્યંતર, વ્યવહાર અને નિશ્ચય. શું કામ, શું કામ કાઢ્યું આવું, કારણ કે એ સાધક દશા છે. સાધક દશામાં બે ધારા રહેવાની, તો કે બે ધારામાં તું આત્માની નિકટ રાખજે. ભલે ઓલો વિકલ્પ છે, પણ વિકલ્પ કાળે પણ આત્માની ભાવના મુખ્ય રાખજે, એ રીતે વાત આખી. કારણ કે આ સંયમ નિયમ અને તપ કોઈ સિદ્ધ ભગવાનની અરિયંતની વાત છે કે મિત્રાદર્શીની વાત છે, તો કોની વાત છે, સાધક આત્મા. કારણ કે પરમ સમાધિની વાત છે, સામાયિકની વાત છે, તો ત્યાં બે ધારા છે. તો કે બે જે હો, પણ તારે કોની મુખ્યતા રાખીશ. આજે એ જ આવ્યું હતું ને, મુખ્યતા એની આવી હતી ને, એ જ વાત આવી હતી. શું આવ્યું હતું એમાં, જેને શું છે, આત્મા જ ઉર્ધ્વ રહે છે, 212 નંબરનો કળશ છે આના પછીની જ ગાથામાં. એટલે રીતે ઉર્ધ્વ એટલે મુખ્ય, કોણ, ક્યારે, કોઈ પણ હો, સંયમ નિયમ તપમાં નિશ્ચય કે વ્યવહાર બહારના, એ આત્મા. તો આ બધામાં જો આ ખુલાસો કર્યો મુનિરાજે ત્યારે ખબર પડે, નહીં તો ખાલી ત્રણ શબ્દો વાંચીને શું કર્યું હતું આપણે, આત્મા સમિશન શું હશે. અને ગુરુદેશી ખુલાસા કર્યા ત્યારે શું કહેવાય, કંઈક ચાંચ ડૂબે એવું છે. તો હવે આ બધામાં પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો આ મુનિરાજ પોતાની કેવી પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ જાહેર કરે છે. સમયસારની પાંચમી ગાથામાં અમૃતચંદાચાર્ય દેવ પણ શું વાપ શબ્દો કેવા આપણે નહી, એમાં ચાર બોલ છે ને પાંચમી ગાથામાં, સૌથી પહેલા શાસ્ત્ર નું શું છે, આગમ નો ઉપદેશ, બીજું યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ. તો પરાપર ગુરુના ઉપદેશમાં સૌ ક્યાંથી શરૂઆત કરી, પરમ ગુરુ કોણ, સર્વજ્ઞ દેવ. પછી બધા કેવા હતા એની સરસ ઓળખાણ આપી, પરમ ગુરુથી લઈને અમારા ગુરુ પર્યંત, અને પોતાની પણ વાત, એના એની શું ટાઈટલ શું આપી, કેવા હતા બધા, નિર્મળ વિજ્ઞાન ગન જે આત્મા એમાં અંતર નિમગ્ન. જો ક્યાંથી શરૂઆત લીધી, પરમ ગુરુ સર્વજ્ઞ દેવ, આ આ જીન શાસનની ધારા છે. એમ નહીં કે અમારા ગુરુ ક્યાંક શુભ રાગમાં અને પંચમહાવ્રતમાં, તો એમ નહીં, જે સર્વજ્ઞ છે. અને અપર ગુરુ કોણ, ગણધર દેવથી લઈને અમારા. હવે એ બધાએ પછી કહે છે અમારું પર શું કર્યું, અનુગ્રહ કર્યો, મહેરબાની કરી, કૃપા કરી, અને પછી શું, હજી એનાથી આગળ શું છે? અનુગ્રહપૂર્વક એ પ્રસાદી રૂપે આપેલ શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ શું આપ્યો છે? બારમાં કદાચ હવે તો ન હોય, પણ કહેવાનું માંગ્યા હોય તો પ્રસાદી આપે તો કેટલું આપે? થાળી ભરીને કહે તપેલું ભરીને શું? અરે એમની વાણીમાં તો કેટલું બધું હતું, અમે ગ્રહણ કર્યું અલ્પ છે, અને માટે શબ્દ શું હોય? પણ પ્રસાદી. પેલો તો શું છે, આ બધા ગુરુદેશી અર્થ કરતા હોય છે, ટાઈમ થઈ ગયો, પણ એમાં શું શબ્દ વાપરો છે? અનુગ્રહ કરીને, મહેરબાની કરીને, અમારી પાત્રતાથી એમ પોતે યાદ ન કર્યું. લાયક શિષ્ય પોતાની પાત્રતા યાદ નહીં કરે, ઉપકારીના ઉપકારને યાદ કરશે. આવો તો જીવનમાં વ્યવહાર હોવો જોઈએ. અને એમણે શું આપ્યું? પ્રસાદી રૂપે શું આપ્યું? શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ. આ એનાથી અમને અમારો વૈભવ પ્રગટ થયો. તે અહીંયા પરમ ગુરુના પ્રસાદી શબ્દ છે, અહીંયા પણ પ્રસાદ છે. જાણે પદ્મમલ ધારી દે એમને અનુસરીને, અમૃતચંદ્રાચાર્યદેવને અનુસરીને કરે છે. પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ કારણ પરમાત્મા. જો કોણે અમને, આ બધાએ અમને જે કોઈ પણ પરિણતિમાં અમને પરમ ગુરુએ જે કોનો આપ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું, એ કારણ પરમાત્મા જ અમને સદાય સમીપમાં છે. અરે એકવાર એવી ભાવના તો કરીએ, મારી પરિણતિને સદાય કારણ પરમાત્માની નિકટતા. પૂજામાં તો બોલી લઈએ છીએ, કંઈક બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? નહીં કાંઈ પૂજામાં શરૂઆતમાં અત્ર અવતર અવતર, પછી અત્ર તિષ્ઠ તિષ્ઠ, પછી ત્રીજું શું છે? મમ સંહિત. આ નિકટ એટલે શી? સમીપ એટલે નિકટ. પણ શું થાય, પૂજા કરી નથી ને પછી ભગવાન દૂર થઈ જાય છે, અને ઓફિસ નિકટ થઈ જાય છે. બહુ જ બહુ જ બહુ જ ભાવનાથી કાંઈક પણ જીવન એક અદ્ભુત રીતે બદલી જવું જોઈએ. આવા જો ઉત્સવ ઉજવતા, ઉત્સવ ઉજવે એટલે કે આવા જો પર્વ આવે છે સાધનાના, પરિણતિનો પલટો થઈ જવો જોઈએ. ક્યાં ભાવના કરીને આવું છું? અહીંયા આત્માની સમીપતા છે, ત્યાં કહે છે જીનેન્દ્રદેવની સમીપતા રાખજે, ક્યાંય વિભાવમાં ભટકીશ નહીં. અને અહીંયા આત્માની સમીપતા રાખજે, આત્મા ચૂકાશે નહીં. તો અહીંયા શું છે? કારણ પરમાત્મા સદા સમીપ છે. અને આ રીતે, અને આવી જેને દશ થાય છે દશા, તો એ કેવા છે? પરદ્રવ્ય પરાંગમુખ. જો આવી શું શબ્દ વાપા, રિઝલ્ટ આપ્યું. શું રિઝલ્ટ આપ્યું? પહેલાં શું કર્યું? સંયમ, નિયમ અને તપ. એ બધી પરણતી વખતે સમીપ કોણ હતો? આત્મા. તો શું ફળ આવ્યું? પરથી પરાંગમુખ થઈ ગયો. પરથી પરાંગ એટલે પર તરફની દ્રષ્ટિ છૂટી ગયું, અને કેવા થઈ ગયા? પરમ વિતરાગ. હવે પરમ વિતરાગમાં ત્રણ ભેદ પાડ્યા, સમ્યક દ્રષ્ટિ વિતરાગ, ચારિત્રવંત. બધું જ પરમ વિતરાગ, સમ્યક દ્રષ્ટિ વિતરાગ, ચારિત્રવંત. પરમ દ્રષ્ટિ વિતરાગ, સમ્યક દ્રષ્ટિ અને પરમ વિતરાગ એવા ચારિત્રવંત. એમાં પણ વિતરાગ જ્ઞાન ઉમેરી લીધું. અને એમને સામાયિક વ્રત ક્યારેક ક્યારેક મન પડે હોય છે, આવું વિચારી લેવું છે. આ દશા સુધી પહોંચ્યા તો સમજવું, મેં યથાર્થ સામાયિક કર્યું છે, યથાર્થ મને ક્ષમતા થઈ છે, અને મારા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિથી રહી સાચી સમાધિ થઈ છે. એનું સુંદર વર્ણન એમાં આગળ.
શ્રીમંદર ગણ દરસના તમે સતસંગી, હમ પામર તારણકાર, પધાર્યા કરુણાંગી. તુજ જ્ઞાન ધ્યાન નો રંગ ગમ આદસરહો, હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો, હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો. બોલો ઋષભાદી મહાવીર પર્યંત ચોવીસો જીનેન્દ્ર ભગવાનનો સાક્ષાત સમસરમાં બિરાજમાન સેવંદર આદિ અજિત્ય પરંત વિશ્વમાન જીરેન્દ્ર ભગવાનનો અખંડ સાધનાના પ્રતિક અડજ્ઞાન મનધારક બાહુબલી મુનિરાજનો નિત્ય જ્ઞાયક પરમાત્મા દેખાડનાર સમયસાર આદિ સમસ્ત જીનવાણી માતનો હાલતા ચાલતા સહિત સમાન સદોપયોગદારી કુંકુનાચાર દેવ આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો આપણા સૌના પરમ ઉપકારી કરુણા નિધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો કહાન ગુરુદેવ શ્રીનો મહિમા પ્રકાશનાર ધન્ય અવતાર પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો અપૂર્વ સરના આત્મશ્રીના દાતા પરમ પૂજ્ય કૃપાળુદેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો પરમ પવિત્ર વિતરાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે